नमोरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयिर्याणम् नमो वज्रायाणम् नमो लोये सर्वसाहूणम् मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो गणी मङ्गलम् कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्।
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલે છે એમાં આપણે છેલ્લો 10મો અધિકાર મોક્ષ માર્ગ અધિકાર એની ચર્ચા આપણે ચાલુ છે। મોક્ષ માર્ગ અધિકારમાં આપણે ઘણા ઘણા ક્લાસમાં કયા કયા ટોપિક્સ કવર કર્યા એનું થોડુંક રિવિઝન કરીએ, એટલે આપણને અહીંયા સુધી ક્યાં સુધી પહોંચ્યા એનો કોન્ટેક્સ્ટ આવે। વાત ક્યાંથી શરૂ કરી મોક્ષ માર્ગ અધિકારમાં, કોઈને યાદ છે ક્યાંથી શરૂ કરેલી વાત? જયેશભાઈ નથી યાદ? ઓકે, જો શરૂઆત 5 સમવાયથી કરી હતી। સમવાય કોને કહેવાય? કે કોઈ પણ કાર્ય થવા માટે કઈ 5 વસ્તુની ઉપસ્થિતિની જરૂરત છે, બરાબર? તેના માટે સ્વભાવ, પછી પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને નિમિત્ત, એ 5 સમવાય છે। એમાં દ્રવ્યનિધિ મુનિરાજનું એક્ઝામ્પલ લીધું હતું કે દ્રવ્યલિંગી મુનિરાજને જ્યાં એનો પુરુષાર્થ યોગ્ય દિશામાં નથી તો એમનું કાર્ય થતું નથી, એમ કરીને પુરુષાર્થ ઉપર મુખ્ય વજન આપ્યું। નિગાતા પહેલા એક એક સંભાય, સ્વભાવ વગર કાર્ય થતું નથી, પછી નિમિત્ત વગર કાર્ય થતું નથી, પછી કાળ લગીને ભોનહાર થયા વગર કાર્ય થતું નથી, પણ પછી મુખ્ય વજન ક્યાં આપ્યું? કે પુરુષાર્થ વગર। જો એક એક સમવાય વગર કાર્ય થતું નથી એમ બોલવાની પદ્ધતિ છે, બાકી ખરેખર તો કોઈ કાર્ય થાય ત્યારે પાંચે વગર કાર્ય થતું નથી અને કાર્ય થાય ત્યારે પાંચે એક સાથે હોય છે। પણ આપણા હાથની વાત શું છે? આપણું મુખ્ય વજન ક્યાં હોવું જોઈએ? કે પુરુષાર્થ છે। સ્વભાવ તો જીવ હું છું જ, નિમિત્ત અન્ય પદાર્થને હું કઈ કરી શકતો નથી, તો મારો પુરુષાર્થ જ્યારે હું કરું અને પુરુષાર્થ જો યોગ્ય હોય તો કાર્ય થાય જ છે, કેમ કે બાકી બધા ઓટોમેટિક મળે છે। એમ કરીને 5 સમવાયનો પહેલા ટોપિક કર્યો। પુરુષાર્થ ઉપર લાવીને હવે જીવે મોક્ષ માર્ગમાં શું પુરુષાર્થ કરવો? ખ્યાલ આવે? આપણો મોક્ષ માર્ગ અધિકાર ચાલુ છે, પુરુષાર્થ પર વજન આપ્યું, તો હવે શું પુરુષાર્થ કરવો? એ નેચરલ ક્વેશ્ચન ઉભો થાય ને। તો જો ત્યાં જીવે જીવનું પ્રયોજન શું છે એ પહેલા બતાવ્યું। પ્રયોજન શું છે આપણું? કે સુખી થવું, આપણને સુખી થવું એ આપણું પ્રયોજન છે। તો સુખી થવા માટે કઈ એવી વસ્તુ છે જે કરવી પડશે? એમ કરીને પ્રયોજનભૂત 7 તત્વોનો ટોપિક એમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો। જો મોક્ષ માર્ગ અધિકાર છે, પહેલા 5 સમવાયની વાત કરી, ત્યાંથી પુરુષાર્થ પર લાવ્યા, પુરુષાર્થથી 7 તત્વો પર લાવ્યા, કેવી રીતના? કે પ્રયોજનભૂત આ 7 તત્વો છે, બરાબર? હવે એમાં પણ 7 તત્વની પરિભાષાને આધી તો બધું આપણે પહેલા આખો 7 તત્વોનો સેપરેટ અધિકાર જ હતો, ત્યાં થઈ ગયું હતું। અહીંયા મુખ્યત્વે કોઈ જીવ જૈન મતાનુયાયી છે, એટલે કે આપણે જૈન છે, સાચા મોક્ષ માર્ગની વાણી સાંભળે છે, જ્ઞાની ધર્માત્માઓનો પરિચય એને છે અને સાચો એને તત્વનો ઉપદેશ મળ્યો તો પણ ક્યાં અટકી જાય છે? એનું વજન આપતા 1-2 પોઈન્ટ આમાં કીધા। અચ્છા, તો હવે 7 તત્વનો સાચો પુરુષાર્થ કરશે તો એને શું પ્રાપ્ત થશે? મુખ્ય રૂપે મોક્ષ માર્ગમાં શું પ્રાપ્ત કરવા લાયક છે? એમ કરીને ત્યાંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના ટોપિક ઉપર લાવ્યા, બરાબર? એટલે પહેલા 5 સમયની વાત થઈ, ત્યાંથી પ્રયોજનભૂત 7 તત્વો પર આવ્યા, ત્યાંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ઉપર આવ્યા, બરાબર? હવે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જેને પ્રગટ થાય છે તો એને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે। મોક્ષ માર્ગની શરૂઆત થતા આગળ એ પોતાનો પુરુષાર્થ કરીને મોક્ષમાં જાય છે। હવે એની સાથે સાથે અહીંયા બીજા બે ટોપિક આપ્યા છે. એક ટોપિક છે જીવના પાંચ અસાધારણ ભાવ, એટલે કે આ આખા વિશ્વમાં જેટલા પણ બધા જીવો છે એ બધા જીવો કઈ કઈ જાતના ભાવ કરે છે, અને કઈ કઈ જાતના ભાવ કરે છે તેમાં એ પાંચ જાતના અસાધારણ ભાવ કીધા. એને આપણે બહુ ડિટેલમાં આપણે એનો સ્વાધ્યાય કર્યો ને. કયા પાંચ કીધા હતા? ઔક્ષમિક ભાવ, શાયિક ભાવ, શાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. બરાબર, આ પાંચ ભાવ એના ભેદ પ્રભેદ. ઔક્ષમિક ભાવના બે ભેદ, ઔક્ષમિક સંયત્વ અને ચારિત્ર. શાયિક ભાવના કેટલા ભેદ? શાયિક ભાવના નવ ભેદ. વેરી ગુડ, નવ શાયિક લબ્ધિ જે કહેવામાં આવે છે તે. એના પછી ક્ષાયોક્ષમિક ભાવના અઢાર ભેદ કીધા હતા, જે મેલી ઘાતી કર્મની પર્યાયોમાં, એટલે ઘાતી કર્મ જીવના ગુણોની પર્યાયોમાં પડે છે. ઔદયિક ભાવના 21 ભેદ કીધા હતા, અને પારિણામિક ભાવના મુખ્ય રૂપે બે કહીએ કે શુદ્ધ પારિણામિક ને અશુદ્ધ પારિણામિક, અથવા ત્રણ કહીએ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. બરાબર, એવી રીતના પારિણામિક ભાવની ચર્ચા આપણે કરીએ. સૌથી છેલ્લે આપણને પારિણામિક ભાવમાં, પારિણામિક ભાવ પછી આ બધા જે ભાવો કીધા અને જે જૈન ધર્મની આપણે આખી વાણી સાંભળીએ છે તેનું મૂળ કોણ છે? તો જૈન ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, એમ કરીને એક ક્વેશ્ચન ત્યાં મૂક્યો હતો. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે અને એનો મહિમા બતાવવા માટે પછી આપણે પરિશિષ્ટ એકમાં ગયા હતા. જો ફરી આખા અધિકારમાં તેની વાત કરી, પહેલા પાંચ સંભાળ, પાંચ સંભાળમાંથી પુરુષાર્થ, પુરુષાર્થમાંથી સાત તત્વોનો પુરુષાર્થ, એને સાચી સમજણ કરવાનો પુરુષાર્થ. સાત તત્વની સાચી સમજણ કરીને સમ્યક દર્શન ધ્યાન ચારિત્ર પ્રગટ કર્યું, અને એમાં જે લીન રહેતા, એટલે જ્ઞાન અને ચારિત્ર, ચારિત્રમાં જે લીન થતા જીવનો મોક્ષ થાય છે, એમ કરીને ત્યાં એ વાત પૂરી કરી. પછી જીવના પાંચ અસાધારણ ભાવોની વાત કરી. એ પાંચ અસાધારણ ભાવોમાં સર્વજ્ઞતાની, સર્વજ્ઞ ભગવાનનો મહિમા બતાવતા એને પરિશિષ્ટ એકમાં, એટલે એપેન્ડિક્સ વનમાં લઈ ગયા. ત્યારે પરિશિષ્ટ એકમાં આપણે છેલ્લા બે ક્લાસમાં અને પછી જયતી બેને પણ લાસ્ટ ક્લાસમાં ઘણી આપણે સર્વજ્ઞ ભગવાનની મહિમાની ચર્ચા થઈ. હવે આજથી આપણો એક નવો ટોપિક ચાલુ થાય છે, જે આજ મોક્ષ માર્ગ અધિકારમાં છેલ્લો અધિકાર છે, છેલ્લો ટોપિક છે, એ છે ગુણસ્થાન ક્રમ. જો આપણે આવીએ છીએ પેજ નંબર 349 અને ક્વેશ્ચન નંબર 192. જો તમે આ લેક્ચરને ફોલો કરતા હોય તો આપણે ક્વેશ્ચન બાય ક્વેશ્ચન આગળ વધીએ છીએ, તો આપણે 191 સુધીની ચર્ચા થઈ ગઈ છે, 192 થી આજે શરૂઆત કરીએ. હવે જો વાત છે ગુણસ્થાન અધિકાર. બરાબર, હવે ગુણસ્થાન કદાચ આપણને ખ્યાલ બી હશે ઘણા લોકોને. કેટલા ગુણસ્થાન હોય? 14 ગુણસ્થાન. બરાબર, પણ એ તો આપણે સીધા ભેદ પ્રભેદમાં વયા ગયા, ખ્યાલ આવે ને? તો એક ગુણસ્થાનને પહેલા સમજવા માટે અમુક એકદમ બેઝિક ફાઉન્ડેશનના ક્વેશ્ચન અહીંયા મૂક્યા છે, તો આપણે એને પહેલા સમજીએ. જો વાત ક્યાંથી શરૂ કરેલું, જો આપણે આખી ચર્ચા કોની કરીએ છે? મોક્ષ માર્ગ અધિકાર. આપણે જો પ્રશ્નોત્તર માળામાં એક સ્પેશિયાલિટી છે, જે અધિકારનો મેઇન ટોપિક હોય ને એને ક્યારે ભૂલવાનું નહીં, આ મોક્ષ માર્ગ અધિકાર છે. તો મોક્ષ માર્ગ અધિકારમાં વાત કેની કરશે? કે મોક્ષ માર્ગ, આખો મોક્ષ માર્ગ કેવી રીતના કોઈને પ્રશસ્ત થાય છે એ. બરાબર, તો જો શરૂઆતમાં, પહેલા શરૂઆતથી કરવું પડે કે મોક્ષ માર્ગમાં કોઈએ જવું હોય તો શરૂ ક્યાંથી કરવું ને એન્ડ ક્યાં કરવું? બરાબર ને, તો એના અહીંયા 14 ગુણસ્થાન એ કીધા છે, એટલે કે 14 ભેદ પાડ્યા છે. જો કોઈને, આપણને ભાષા પરિભાષા તો પાછળથી આવશે, પણ તો પણ હમણાં હું કહી દઉં, જીવના મોહ અને યોગ ના પરિણામોની તારતમ્યતા, એને ગુણસ્થાન કહેવામાં આવે છે. બરાબર, એટલે કે વિશ્વમાં જેટલા પણ જીવો છે એ બધા જ જીવોને તમે એમના મોહ અને યોગના પરિણામોના હિસાબે અરેન્જ કરો, એને એક ઓર્ગેનાઇઝ કરીને એક હરોળમાં મૂકો, તો આવા જુદા જુદા જાતના ભેદો જોવામાં આવે છે. એને ઇઝીલી સમજવા માટે 14 ભેદ પાડ્યા. બાકી ખરેખર જોવા જઈએ તો એક એક ગુણસ્થાનની અંદર પણ જીવના ઘણા જુદા જુદા પરિણામો છે. એટલે એમ જોવા જઈએ તો અસંખ્યાત ભેદ પડી જાય, પણ એને સિમ્પ્લિફાય કરવા માટે 14 ભેદ પાડ્યા. બરાબર. પણ એ 14 ભેદ કઈ રીતે સમજવા અથવા એને કઈ રીતે ઓર્ગેનાઇઝ કર્યા છે એને સમજવા માટે પહેલા પ્રાથમિક ભૂમિકા અહીંયા બાંધે છે. જો શું બાંધે છે? ક્વેશ્ચન 192. સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે અને સુખનો જ ઉપાય કરે છે, પરંતુ સુખ કેમ પ્રાપ્ત કરતા નથી? આપણે આગળ પણ મોક્ષ માર્ગ અધિકારમાં જોયું ને કે દરેક જીવનું પ્રયોજન શું છે? સુખી થવું. બધા જ જીવને સુખી થવાનું પ્રયોજન છે. અને એવું તો કોઈ નથી કે કોઈ જબરજસ્તી દુઃખી થવા માટે એફર્ટ કરતું હોય. એવું કોઈ છે? એવું કોઈ છે સંસારમાં કે જેને દુઃખી થવું હોય અને દુઃખી થવા માટે મહેનત કરે છે? એવું કોઈ નથી. વિશ્વના બધા જ જીવો સુખી થવા માંગે છે અને સુખી થવા માટે પ્રયત્ન પણ કરે છે. તો ક્વેશ્ચન કેમ, ક્વેશ્ચન શું મૂક્યો કે સુખને કેમ પ્રાપ્ત કરતા નથી? હમણાં જ ઉદાહરણ આવ્યું આમાં આત્માનુશાસન, કે કોઈ વ્યક્તિ કૂવો ખોદે છે તો કૂવો ખોદવા માટે એને શું કર્યું કે એક એને જમીન સિલેક્ટ કરી અને ત્યાં એ કૂવો ખોદવા લાગ્યો. હવે એને કૂવો ખોદતા એને શું મળ્યું? પથ્થરોની શિલાઓ જ મળી, પાણી તો ન મળ્યું. પણ તો પણ એને શું કર્યું? એને તોય વધારે પુરુષાર્થ કર્યો. હજી અંદર ખોદતો ગયો, ખોદતો ગયો, ખોદતો ગયો અને ક્યાં સુધી પહોંચ્યો? પાતાળ સુધી પહોંચી ગયો. પાતાળ એટલે કે બહુ ઊંડો પહોંચી ગયો. અને પછી એટલું અંદર જઈને એને શું મળ્યું? પાણી તો મળ્યું, પણ કેવું મળ્યું? ખારું, દુર્ગંધયુક્ત અને જીવોથી ભરેલું. હવે આવું પાણી પીવા માટે થઈ શકે? એનું કૂવા ખોદવાનું પ્રયોજન શું હતું? કે પાણી મળે તો હું એને યુઝ કરું, એને પીવું. પણ હવે આવું દુર્ગંધયુક્ત પાણી મળ્યું તો એનો કઈ ફાયદો નહીં. હવે મને કહો, આમાં ક્યાં એની ભૂલ થઈ? એ જીવની ભૂલ ક્યાં થઈ? શું એને કૂવો બરાબર ન ખોદ્યો, આડો તેડો ખોદ્યો એટલે એને આવું દુર્ગંધયુક્ત પાણી મળ્યું? બરાબર અંકલ, એકદમ બરાબર. આડો તેડો તો નથી ખોદ્યો, એને સીધે સીધો ખોદ્યો. બરાબર. શું કહો છો? પાણીની આશા પણ, હવે એ તો જરૂરિયાત છે ને, આપણને સુખની આશા છે, એ તો જીવનું પ્રયોજન છે. એવી રીતે એનું પ્રયોજન છે કે એને પાણી માટે જ કૂવો ખોદ્યો છે. કેવી રીતના ખોટો પુરુષાર્થ? ખોટો પુરુષાર્થ જવાબ બરાબર, પણ કઈ દિશામાં ખોટો? હા, ક્યાં સુધી ખોદવું એ લિમિટ ખબર હોવી જોઈએ. ચલો, એ બરાબર છે, પણ એનાથી પણ ફંડામેન્ટલ ક્વેશ્ચન શું છે? બહુ સરસ. ક્યાં કૂવો ખોદવો? જગ્યાનું સિલેક્શન. પહેલા તો એની ત્યાં જ ભૂલ થઈ ગઈ ને, કે એને જગ્યા જ ખોટી ચૂઝ કરી. એને પહેલા સ્ટડી કરવું જોઈતું હતું. હવે આજે આપણને કોઈ નોલેજ નથી અને સડનલી આપણે કંઈક ખોદવા માંડીએ તો આપણે એક્સપેક્ટ ન કરી શકીએ કે આપણને ત્યાંથી પાણી મળશે કે નહીં જ મળે. એના માટે પહેલાં કંઈક સ્ટડી કરવું પડે. તમારું જીઓલોજી કે શું હોય એને સમજીને કે ક્યાં પાણીની અંદર વહેણ છે ત્યાં તમે ખોદો, ત્યાંથી પાણી તમને મળે. હવે દરિયા કિનારે કૂવો ખોદો તો કેવું પાણી મળે? તો ખારું જ પાણી મળે. તો તમારે એવો કૂવો ખોદવો પડે કે જ્યાંથી મીઠું પાણી મળે. ખ્યાલ આવે છે ને? તો આ ભૂલ ક્યાં થઈ? ભૂલ મૂળમાં થઈ. મૂળમાં એની ભૂલ થઈ ગઈ કે એને જગ્યા ખોટી સિલેક્ટ કરી. હવે જગ્યા ખોટી સિલેક્ટ કરી પછી ગમે તેટલો એ દિશામાં પુરુષાર્થ કર્યા કરે તો એક તો પહેલા ફળ પ્રાપ્ત ન થાય, અને જો થાય તો વિપરીત જ પ્રાપ્ત થાય. એવી જ રીતે આ વિશ્વના સમસ્ત જીવો, સંસારી જીવો, સુખને કેમ પ્રાપ્ત કરતા નથી? કેમ કે એની મૂળમાં ભૂલ થાય છે. જો જવાબ તું આપે છે. સંસારી જીવ અસલી એટલે કે ખરા સુખ નું સ્વરૂપ અને એનો ઉપાય જાણતા નથી. સાચું સુખ શું છે એ ખબર નથી અને સાચા સુખ નો ઉપાય શું છે એ ખબર નથી અને તેનું સાધન પણ કરતા નથી. તેથી તેઓ ખરા સુખ ને પ્રાપ્ત કરી શકતા નથી. જો આપણે હમણાં પ્રશ્ન પૂછ્યો ને કે જીવ નું પ્રયોજન શું, તો બધાએ કીધું શું સુખી થવું બરાબર. પછી મૂળભૂત પ્રશ્ન શું ઉભો થાય છે કે સુખ શું છે. ફંડામેન્ટલ ક્વેશ્ચન તો એ છે ને કે હવે સુખ શું છે આપણને ખબર છે. આપણે જો માતાજીની આજે સમ્યક જયંતિ છે, સમ્યક જયંતિ નું મહત્વ કેમ છે એટલું? આજે માતાજીને શું પ્રાપ્ત થયું? આજે માતાજીને ખરેખર સાચું સુખ પ્રાપ્ત થયું. કેમ કે જ્યારે એમણે પોતાના આત્માનો અનુભવ કર્યો અને આત્માના અનુભવથી જેવો આત્માનો સ્વભાવ છે અનંત સુખ સંપન્ન, એનો આજે એમને એક નમૂનો ટેસ્ટ કરવા મળ્યો કે સાચું સુખ એમને આજે પ્રાપ્ત થયું. હવે એ આજે એમને સાચું સુખ પ્રાપ્ત થયું તો એના માટે એમણે પુરુષાર્થ કંઈક કર્યો હશે કે નહીં? આજે તો એમને ફળ પ્રાપ્ત થયું પણ પુરુષાર્થ કર્યો હશે કે નહીં? હમણાં જ બેને લીધું ને 19 વર્ષે ઉલ્લધી આત્મ લગ્ની દિન રાત, તો એ જાતનો જે પુરુષાર્થ આ દિન રાત એમની આત્માની લગ્ની એ તો કેટલાય વર્ષોથી ચાલતી હશે કે નહીં? ત્યારે જઈને આજે એમને પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થયું અને એ ફળ એ સુખનો સાચો અનુભવ એમને થયો. પણ એ જે દિશામાં એમણે પુરુષાર્થ કર્યો, જો સાચી દિશા પ્રાપ્ત કરી હોય તો ફળ પ્રાપ્ત થાય. જેવી રીતે હમણાં એક્ઝામ્પલમાં ઊંધી દિશામાં પુરુષાર્થ કર્યો તો કાંઈ ફળ પ્રાપ્ત ન થયું. તો એ માતાજીને આજે સાચા સુખની પ્રાપ્તિ થઈ તો એની પહેલા એમણે દિશા પણ તો નક્કી કરી હશે ને કે ના જો આ દિશા જ સાચી છે. ખ્યાલ આવે છે કે નહીં? શું કહેવા માંગુ છું કે આજે તો ડેસ્ટિનેશને પહોંચી ગયા પણ આજની પહેલા એમણે પોતાના તત્વ વિચારમાં સ્વાધ્યાયમાં ચિંતન મનન દ્વારા એક નિર્ણય તો લીધો હશે ને કે ના જો આ જ સાચી દિશા છે અને આ જ સુખ પ્રાપ્ત કરવાનો રસ્તો છે. એ સાચી દિશા અને આ સાચું સુખ કેવું હશે એ વિશ્વના સંસારી જીવોને ખબર નથી, એટલે એમનો પુરુષાર્થ ઊંધો પડે છે. બોલો, વિશ્વમાં કેટલા અનંત જીવો છે? અંદાજો લગાવી શકાય છે કે મનુષ્ય જ આટલા બધા છે? તિર્યંશો તો અસંખ્યા, નિગોદિયા જીવોને ગણો તો અનંતાનંદ. હવે એટલા અનંતા જીવોમાં કોઈ એક જીવને આવી રીતના સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તો એ જીવ કેટલો પુરુષાર્થી હશે અને એના ભાગ્યની એમ કહેવાય ને કે આજે શું વાત કરીએ, તો આપણને એમના પ્રત્યે અહોભાવ આવે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં કે એમની આપણે ઉજવણી કેમ કરીએ છીએ? કે જેવું એમણે કરી બતાવ્યું એવું આપણે સર્વે જીવો કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ આપણે હજી સાચી દિશામાં કે સાચા ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા નથી. અને એ પહોંચી ગયા તો એમના પ્રત્યે અહોભાવ આવે કે નહીં? ખ્યાલ આવે છે ને? તો જો અહીંયા શું કહેવા માંગીએ છીએ કે વિશ્વના દરેક જીવો સાચું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન તો કરે છે, પણ પહેલું કે યા તો સાચું સુખ ખબર નથી અને કાં તો એનો પુરુષાર્થ કેવી રીતના કરવો એ ખબર નથી બરાબર. જો આ 192 ની વાત છે, 193 વાત છે, એનો ફોલોઅપ જ ક્વેશ્ચન છે. અચ્છા, તમે એમ કહો છો અમને અસલી સુખ ખબર નથી, તો અસલી સુખ શું છે તમે કહો? અસલી સુખનું સ્વરૂપ શું છે? જો જવાબ થોડું સમજવાની ટ્રાય કરજો. શું કે છે આહલાદ સ્વરૂપ જીવના અનુભવરૂપ સુખ ગુણની શુદ્ધ દશાને અસલી સુખ કહે છે. જો ખરેખર તમારે કોઈને સુખ સમજાવવું હોય ને તમે શબ્દમાં સમજાવી જ નથી, કેમ કે આ અનુભવની વસ્તુ છે. હવે સમજો આપણે કોઈ પણ રેસીપી ને પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા ને પ્રવચનમાં કે ભાઈ ઘી નો સ્વાદ તમે ચાખો અને સમજાવો કે કેવો હોય. ઘી હોય ને એને તમે ચાખો, હવે એને એક્સપ્લેન કરો કે એનો સ્વાદ કેવો છે. તો કરી શકાય કોઈને? હવે જેને સામે વાળા એ ઘી ખાધું જ ના હોય તેને કેવી રીતના સમજાવો કે કેવું હોય? એવી જ રીતે સંસારી જીવોએ સુખ નો અનુભવ નથી કર્યો, આત્માનો અનુભવ નથી કર્યો. હવે ચાલો સમજાવો કે આત્માનો અનુભવ કેવો હોય, તો કેવી રીતના સમજાવાય? એ ખરેખર શબ્દોમાં સમજાવી શકાય એવી વસ્તુ નથી, પણ તો પણ શબ્દોમાં ન પણ સમજાવી શકાય તો પણ જે જીવ જે અનુભવી જીવો હોય એના શબ્દોમાં અથવા એની ભાષામાં અંદરના ભાવો ઉલ્લસી આવે અને એની ભાષામાં જે એ વસ્તુનું સ્વરૂપ પુટઅપ કરે, આપણને સમજાવવાની કોશિશ કરે, એનાથી સામેવાળા અનુમાન લગાવી લે છે. ફરીથી જે અનુભવી વ્યક્તિ હોય છે એની ભાષામાં અંદરના ભાવો ઝલકી આવે છે અને એ ભાવોને જો આપણે ભાવપૂર્વક સમજીએ, પકડવાની કોશિશ કરીએ, તો એનાથી આપણને અનુમાન થઈ જાય છે કે હા જો આવું હશે. ખ્યાલ આવે છે? તો જો અહીંયા આ જે બધી છે ને આ વાણી, આ કોની વાણી છે? આ તો પુસ્તકમાં ભલે ગ્રહણ થયેલી છે પણ મૂળ સ્તોત્ર એ તો સર્વજ્ઞ ભગવાનથી લઈને આચાર્ય ભગવાનથી લઈને જ્ઞાની ધર્માત્માઓ જ છે ને. એટલે આ પુસ્તક આ પ્રશ્નોત્તર માળા તો કેવી રીતના બની કોઈને હિસ્ટ્રી ખ્યાલ છે? કોઈને હિસ્ટ્રી ખ્યાલ છે? નથી ખબર? જો ઓરિજિનલ બુક તો જૈન સિદ્ધાંત પ્રવેશિતા છે, જે ગુરુ ગોપાલદાસજી બરે અનાની જે છે ને એ. હવે જયારે સોનગઢમાં પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરીમાં ઉનાળામાં શિબિરો ચાલતી હતી ને 18 દિવસની શિક્ષણ શિબિર શ્રાવણ મહિનામાં, હા, તો ત્યારે શિક્ષણ શિબિરમાં જયારે પ્રશ્નોત્તર માળા પર ક્લાસ ચાલતા હોય, સોરી પ્રવેશિકા પર ક્લાસ ચાલતા હોય, તો એ ક્લાસના માધ્યમથી જે ચર્ચાઓ થઈ હોય એના ડિટેલ્ડ ક્વેશ્ચન આન્સર કોઈએ કેપ્ચર કરેલા છે. જયારે કોઈ એક જણ સમજાવતું હોય ત્યારે તો કિમચંદ દાદા સમજાવતા હીરાચંદજી માસ્ટર લેતા હતા, તો એ પ્રશ્નો એ પ્રવેશિકાના ક્વેશ્ચન સમજાવતા હોય, કોઈ કે સવાલ કર્યો તેના જવાબ આપે, એના ઉપર ઘણી બધી ચર્ચા થાય, પોતે જ ક્વેશ્ચનિંગ કરે, ક્રોસ ક્વેશ્ચનિંગ થાય. આ બધા ક્વેશ્ચન્સને કમ્પાઇલ કરીને એને આ વધારે સિસ્ટમેટિકલી ઓર્ગેનાઇઝ બુક બની, જેને પ્રશ્નોત્તર માળા નામ આપવામાં આવ્યું. ખ્યાલ આવે? પણ આ મૂળ તત્વ ક્યાંથી આવ્યું? કે તો પૂજ્ય ગુરુદેવજી જે આપણને સભામાં સમજાવ્યું એ જ બધા ત્યારના વિદ્વાનોએ સમજીને આગળ સમજાવ્યું. ખ્યાલ આવે છે ને? એટલે આ ખરેખર વાણી ક્યાંથી આવી? કે મૂળ જ્ઞાની ધર્માત્માઓની જ વાણી આવી કે નહીં? તો જો હવે એક જ્ઞાની ધર્માત્મા એમ સમજો પૂજ્ય ગુરુદેવજી આપણને સમજાવે છે, શું સમજાવે છે? કે સુખનું સ્વરૂપ શું છે? ખ્યાલ આવે કે નહીં? જો શું જવાબ આપે છે? આહલાદ સ્વરૂપ જીવના અનુભવ રૂપ સુખ ગુણની શુદ્ધ દશાને અસલી સુખ કહે છે. જીવ જ્યારે પોતાના જ સ્વભાવનો અનુભવ કરે અને એને અંદરથી જે આહલાદ થાય, આહલાદ એટલે અંદરથી જે એક એમ જ રોમાંચક, એમને અંદરથી એ જે અનુભવ કરનાર વ્યક્તિને અંદરથી શાંતિ સુખનો એક ભાવ થશે એને સુખ કહેવામાં આવે છે. જો આગળ શું કહે છે, એ જ જીવનો ખાસ સ્વભાવ છે. જેવી રીતના જીવનું જ્ઞાન જાણવું એક સ્વભાવ છે, એવી રીતના જીવનું સુખ એ પણ એક સ્વભાવ છે. હવે સમજો કે આપણને કોઈ ગેમ હોય ફોનમાં ને ગેમ રમવામાં બહુ મજા આવતી હોય, તો ગેમ રમ્યા તો એનાથી સુખ ભાસે છે ને આપણને અંદરથી, આમ સેટિસ્ફેક્શન જેવું થાય છે ને કે ચલો મજા આવે, એમાં જીતી જાય તો વધારે મજા આવે, હારી જઈએ તો દુઃખ થાય. હવે એ ગેમ રમ્યા તો દુઃખ માટે રમ્યા હતા? આપણે દુઃખ માટે નહોતા રમ્યા, પણ તો એ હારી ગયા તો દુઃખ થયું ને. તો એ શોર્ટ શોર્ટ વસ્તુ નથી. ખ્યાલ આવ્યો ને? અચ્છા ચલો જેવી રીતના બેને એક્ઝામ્પલ લીધું ને કે ભક્તિ કરતા આપણને મજા આવતી હતી, તો કેટલા કલાકો ભક્તિ કર્યા કરીએ તો મજા આવે? જરા પેલા 15-20 મિનિટ મજા આવે, અડધો કલાક મજા આવે, પછી એમ થાય કે હવે જરા થાકી ગયા, બેસી જાય. હા, તમે ગાઓ ભક્તિ, અમે સાંભળીએ છીએ, પણ અમે તાળીઓ પાડીએ છીએ બરાબર. પછી 45 મિનિટ થાય એટલે તાળીઓ પણ સુકાઈ જાય. હા બેન, તમે ગાઓ, અમે જરા બેઠા. અને કલાક થાય એટલે બસ હવે થાકી ગયા. ખ્યાલ આવે તો શું થાય છે? કોઈ પણ એક્સટર્નલ પદાર્થ, જો નાવ ધીસ ઇઝ વર્થ થિંકિંગ ફોર અવર સેલ્ફ, આ કોઈ સમજાવી શકે એવી વસ્તુ નથી, પણ એવા બહારના કોઈ પણ પદાર્થ નથી કે જેને આપણે એન્જોય કરીએ અને ઇટરનલી એન્જોય કર્યા જ કરીએ. ખ્યાલ આવે ને? એવી કોઈ વસ્તુ બતાવો કે જેમાં તમને રસ પડતો હોય અને એમાં લાંબો કાળ સુધી રસ પડ્યા જ કરે. સમજો, વેકેશન માટે ગયા બાર ગામ, કોઈ હિલ સ્ટેશન ને મસ્ત એકદમ પેલું હિમાલયના પર્વતો ને નદીઓ ને સરસ મજાનો એકદમ હવા પાણી કરતો જેવો, કેટલા દિવસ ગમે? 2 દિવસ, બહુ બહુ તો અઠવાડિયું. પછી એમ થાય કે ભાઈ હાલો હવે ઘરે, હા તો હવે કંટાળ્યા એમ થાય છે કે નહીં? કેમ કે બહારની વસ્તુમાં સુખ છે જ, મૂળ મુદ્દો ત્યાં આવે. જીવ ભલે પોતાના સરાઉન્ડિંગને, વિષયોને અથવા તો પોતાના પરિણામોને બદલવા માટે બહારની વિષયો બદલ્યા કરે. જે બહારના વિષય બદલે છે એના નિમિત્તથી પોતાના પરિણામ બદલાય છે. ખ્યાલ આવે ને? પણ સુખ મળતું નથી ક્યાંય. જાણે બધે પાફા મારે છે અને પછી છેવટે શું કે ઇવેન્ચ્યુઅલી તો આપણું ઘર સૌથી બેસ્ટ પ્લેસ છે એમ કરીને ઘરે આવી જઈએ કે નહીં? આપણે ગમે ત્યાં ફરવા ગયા હોય ત્યાંથી પાછા ઘરે આવી જઈએ છીએ ને આપણે, કે ભાઈ ઘરમાં જ સાચું શાંતિ આપણને મળે છે. ઘરમાં આવી એટલે એમ શું થાય કે હાશ, નિરાશ, પીસ ઓફ માઇન્ડ. પણ એ જે પીસ ઓફ માઇન્ડ આપણે બહાર ગોતીએ છીએ એ ત્યાં નથી. હવે જેવી બહાર ફરીને ઘરે આવતા કેવી આમ નિરાશ થાય છે, હાશ, એવું જ અત્યાર સુધી આ બહારના વિષયોને જોઈ જોઈને જીવ આકુલતામાં જીવે છે. જ્યારે પોતાના આત્માનો અંદર અનુભવ કરે ત્યારે એમ કાંઈ હાશ, નિરાશ, સાચું સુખ તો આ જ છે. ખ્યાલ આવે છે કે નહીં? પોતાના આહલાદ સ્વરૂપ, જીવના અનુભવ રૂપ, સુખરૂપ, સુખની શુદ્ધ દશા. કેટલું જો કેટલું ડિફિકલ્ટ છે સુખને એક લાઈનમાં સમજાવવું. કેવી રીતના સમજાવો? પૂજ્ય ગુરુદેશી તો ઘણા શબ્દ વાપરે આમ કે નિરાકુરતા છે, શાંતિ છે, અખંડ આનંદ છે, જ્ઞાનનું ઘન છે, એક અખંડ ચૈતન્ય પિંડ છે, કેટલા બધા શબ્દ વાપરે છે ને. પણ જ્યાં સુધી આપણે એ શબ્દને અંદર કોરિલેટ ના કરીએ, ખ્યાલ આવે છે ને, તો એ તો શું કાને પડીને શબ્દ નીકળી જાય. ઘન પિંડ શું હોય, એક અખંડ વસ્તુ શું હોય, એ તો આપણને એ શબ્દ પકડીને જો આપણે અંદર એને કોરિલેટ કરવાની કોશિશ કરીએ, ભાવ ભાષણ કરવાની, તો આપણને કનેક્શન દેશે, નહીં તો એ શબ્દ નીકળી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો એ જ જીવનો ખાસ સ્વભાવ છે. પરંતુ સંસારી જીવોએ બ્રહ્મવશ શાતાવેજનીય કર્મના નિમિત્તે તથા વૈભાવિક પરિણતિ રૂપ શાતા પરિણામને અનુકૂળ સંયોગમાં સુખ માની રાખ્યું છે. સંસારી જીવ કેમાં સુખ માને છે? બે વસ્તુ અહીંયા કીધી. પહેલા કીધું શાતાવેજનીય કર્મના નિમિત્તે. શાતાવેજનીય કર્મના નિમિત્તે એટલે કે કર્મના ઉદયમાં બહાર સારી સારી વસ્તુઓ મળવી, આપણી જેવી ઈચ્છા થાય એના અનુરૂપ બહાર વસ્તુઓ મળી જવી. જેવી રીતના સમજો કે કોઈની પ્રકૃતિ ઠંડી, ઠંડીની પ્રકૃતિ હોય, એને બહુ ઠંડી લાગતી હોય. હવે ઠંડીની પ્રકૃતિ વાળાને તમે વેકેશન માટે હિમાલય ઉપર લઈ જાઓ તો જગ્યા તો બહુ સારી છે ને, જગ્યા તો બહુ સારી છે, પણ એના માટે અનુકૂળ નથી. એને ઠંડીનો પ્રકોપ છે, તો એને કઈ જગ્યા ગમે? એને તમે સાઉથમાં ક્યાંક લઈ જાઓ, કોઈ દરિયા કિનારે લઈ જાઓ, કે એને કોઈ હિલ ઉપર લઈ જાઓ, કેવું એને ગમે? ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા સાતા વેદનીયાનો મતલબ શું? કે જેવું આપણને ગમે એવી વસ્તુ જો બહાર મળે. હવે કોઈને જમવામાં સાદો ઓલું રોટલો ને ખીચડી ને એ જ ભાવતું હોય, ખ્યાલ આવે ને? અને કોઈને ઇન્ડિયન ભાવે જ નહીં, એને પેલું પાસ્તા ને ઓલું પીઝા ને શું ચાઇનીઝ ને એવું બધું ભાવે. હવે સાતા વેદનીય કોને કહેવાય? કે જેને જેવું ભાવે છે એને એવું મળે સામે, ખ્યાલ આવે છે કે નહીં? તો પહેલું કહ્યું સાતા વેદનીયના કર્મનો નિમિત્ત, અને બીજું શું કીધું? વૈભાવિક પરિણતિ રૂપ સાતાના પરિણામ. વૈભાવિક પરિણતિ રૂપ સાતાના પરિણામ, આ બીજું જીવના પરિણામ છે. પહેલું હતું એ બહારના સંયોગો હતો, ખ્યાલ આવ્યો કે નહીં? બહારની વસ્તુ સારી સારી મળવી, અને બીજું અંદરના જીવના પરિણામ શુભ ભાવરૂપ થવા. શુભ ભાવ, શુભ ભાવ એટલે આમ સારા ભાવરૂપ થવા એમ. એને પણ શું કીધું? વૈભાવિક પરિણામ. જોયું જીવનો જેવો સ્વભાવ છે, સ્વભાવમાં તો રાગ દ્વેષનો સ્કોપ જ નથી ને. જીવના સ્વભાવમાં હરિયન સિદ્ધ ભગવાનને કોઈ રાગ દ્વેષના ભાવ જ નથી. હવે એમને બહાર સારી વસ્તુ આપો કે ખરાબ આપો કે ગમે તે આપો, એને કઈ ફરક પડતો નથી, ખ્યાલ આવે છે કે નહીં? કેમકે એમને પરિણામમાં કોઈ રાગ દ્વેષના ભાવો જ નથી. પણ સંસારી જીવને શું પરિસ્થિતિ છે? કે સંસારી જીવને બહાર એને ગમે એવી વસ્તુ હોય તો અંદર એને સારું લાગે છે, અને બહાર એને ન ગમે એવી વસ્તુ હોય તો એને અંદર ખરાબ લાગે છે, છે કે નહીં? તો જ્યાં સારી વસ્તુ હોય ત્યાં એને રાગ ભાવ થાય છે, એને ટકાવવા માંગીએ છે, અને જ્યાં ન ગમે એવી વસ્તુ હોય ત્યાં દ્વેષ ભાવ થાય છે, એને દૂર કરવા માંગીએ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવને બે પ્રોબ્લેમ છે. એક તો એને સારી વસ્તુ જોઈએ છે, જેવી વસ્તુ એને ગમે એવી એને જોઈએ છે, અને બીજું એને પાછા ઓલા પરિણામ પણ કરવા છે જે સારા શુભ ભાવમાં. એમ શુભ ભાવ એટલે અહીંયા ગમે એવા પરિણામ કરવા છે, ખ્યાલ આવ્યો કે નહીં? અને બે પ્રોબ્લેમને કારણે શું થાય છે કે જીવ આ બે વસ્તુઓમાં જ સુખ માનીને બેઠો છે. હવે જો આપણી બધાની પરિસ્થિતિને ઇવેલ્યુએટ કરો, નાનો છોકરો હોય એકદમ નાનો, હવે આજકાલના છોકરાઓને તો ગેજેટમાં બહુ મજા આવે. તમે છોકરાને રમાડો રમકડાથી તો એનું અટેન્શન તરત છૂટી જાય, એમ એને તરત બીજી 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 વસ્તુઓ જોઈએ. અને એને તમે ઓલું યુટ્યુબ પર કંઈક કાર્ટૂન મૂકી આપો તો આરામથી બેસે અડધો પોણો કલાક. એટલે હવે આજકાલની માતાઓ શું કરે કે પોતાને કઈક જમવાનો ટાઈમ જોતો હોય કે કાંઈક જોતું હોય એટલે ઓલું યુટ્યુબ મૂકી દે, એટલે ભાઈ ઓલો શાંતિથી જોયા કરે. એટલે આપણને એક કલાક તો નિરાશ. હવે એ ખ્યાલ છે કે ભાઈ એનાથી આંખો ખરાબ થાય છે, એ સારું નથી, પણ શું કરે ને? હવે બિચારા છોકરાઓ આજકાલ બહુ ઉત્પાત્યા થઈ ગયા. આપણે નહોતા, નહીં આપણે એટલા ઉત્પાદન નહોતા, આજકાલના છોકરાઓ થઈ ગયા. આપણી પાસે મોબાઈલ બી નહોતો, આપણે તો રમ્યા કરતા કઈક ખૂણામાં, કઈક પથ્થરથી ને માટીથી ને ગમે તેનાથી રમતા હતા. હવે એટલે કહેવાનો મતલબ શું છે કે એ નાના છોકરાઓને પણ જો તમે બહારનો વિષય આપો તો એના પરિણામ એમાં જોડીને એમાં રમી રહે છે, ખ્યાલ આવે છે? કેમ કે એને એમાં ગમે. પછી કેટલી વાર એને ગમે? એમાં તમે એના હાથમાંથી ડિવાઇસ લો જ નહીં, એને રમ્યા જ કરવાનો, રમ્યા જ કરવાનો. તો કેટલી વાર રમે? બહુ બહુ તો એક કલાક રમે, પછી બે કલાક રમે, પછી ક્યારેક તો એને ભૂખ લાગે, ક્યારેક તો થાકી જાય તો સૂઈ જાય, ક્યારેક તો બાથરૂમ આદિ કરે, કાંઈક તો કરે કે નહીં? તો એને પણ એમાં થાક લાગે છે કે નહીં? લાગે છે કે નહીં? તો એમાં સુખ નથી. શ્રીમદજીનો એક મહાન સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? હા, જે સુખની પાછળ હવે દુઃખ ન હોય એને સાચું સુખ કહેવાય. બોલું છે ને, પશ્ચાત પશ્ચાત જિસમે દુઃખ નહીં. હા પછી આ દુઃખ છે સુખ નહીં છે ને, એટલે જેમાં આપણને થાકી જવાય છે ને એ વસ્તુમાં સુખ નથી. આ એક મહાન સિદ્ધાંત આપણે આપણા માઇન્ડમાં રાખવો. હવે તમે તમારી જાતે એક્સપેરિમેન્ટ કરો ને ઇવેલ્યુએટ કરો, કઈ વસ્તુ તમને ગમે છે? તમને જોબ કરવી ગમે છે? કેટલા કલાક કર્યા રાખશો? થાકી જવાય છે કે નહીં? હા બોલ ભાઈ. આપણને નાટક કરવું ગમે છે? કેટલા કલાક કરી શકીએ? થાકી જવાય છે. આપણને ક્રિકેટ રમવું ગમે છે? કેટલા કલાક રમી શકો? હવે તો એક જ કલાક રમાય છે ભાઈ, એની એમાં થાકી જવાય છે. થાકી જવાય છે કે નહીં? જ્યાં જ્યાં થાકી જવાય છે એ બધું દુઃખનું ધામ. આ આત્મા જે એક એવી વસ્તુ છે જ્યાં જિનેન્દ્ર ભગવાન અનંતકાળ સુધી હવે એની અંદર લીન થઈ શકે છે અને થાકતા નથી. જ્ઞાની ધર્માત્માઓની પણ પરિસ્થિતિ જુઓ. આત્મામાં એક વાર અનુભવ કર્યો ને પછી અંદરથી તાલાવેલી થાય છે કે હવે પાછો ક્યારે જાઉં, પાછો ક્યારે જાઉં, પાછો ક્યારે જાઉં. થાકતા નથી, ઉલટા લલચાય છે કે હવે હું ક્યારે જાઉં એમાં અને ક્યારે હવે શાંતિને પ્રાપ્ત કરું. આને સુખ કહેવાય. ખ્યાલ આવે નહીં? સુખ કોને કહેવાય? જે વસ્તુનો એક વાર આપણે અનુભવ કરીએ અને પછી છૂટે નહીં એને સુખ કહેવાય. અંદરથી જીવ આત્મામાં લીન થાય અને એની એવી શાંતિ અંદરથી પ્રગટ થાય છે. ઇમેજિન કરો, આપણી જે દૈનિક જીવનની આપણી જિંદગી છે એમાં જેટલા પણ આપણા વિકલ્પ છે, જેટલી ચિંતાઓ છે, જેટલા કાર્ય આપણે કરવાના છે, જેટલા આપણા વિકલ્પો છે, બધા કાઢી નાખો. બધી જ જાતના દુઃખ દૂર કરી નાખો, બધી જ જાતની ઈચ્છાઓ દૂર કરી નાખો. અને જીવ આત્મામાં લીન થઈ જાય તો પૂર્ણ રીતે નિરાકુર, પૂર્ણ રીતે શાંત, એકદમ એને હવે કોઈ પરેશાની નથી, એને કોઈ ટેન્શન નથી, એને કોઈ વિકલ્પ જ નથી. એનું જ્ઞાન ક્યાંય બહાર જતું નથી કોઈ બીજી વસ્તુનો વિચાર સુદ્ધા કરવા માટે. એટલો અંદર આત્મામાં લીન થઈ જાય. જેવી રીતના આપણે સાયન્સમાં કહીએ ને બ્લેક હોલ, બ્લેક હોલ એટલે શું? એ સૂર્યની લાઈટ એમાંથી જ નીકળીને એમાં જ નીકળી લીન થઈ ગઈ. ખ્યાલ આવ્યું? બ્લેક હોલ કોને કહેવાય? એ સૂર્યની, એ તારાની રોશની એમાંથી નીકળી અને એની જ ગ્રેવિટીને કારણે એમાં જ લીન થઈ ગઈ. તો બહારથી કેવું દેખાય? કે બ્લેક દેખાય, કેમ કે લાઈટ પહોંચતી નથી ત્યાં. બસ એવી જ રીતે આ જીવ કેવો છે કે એનું જ્ઞાન અંદરથી નીકળવું અને અંદર જ પાછું લીન થઈ ગયું, પોતાના જ આત્મામાં લીન થઈ ગયું જ્ઞાન. તો બહારથી કેવું દેખાય? કે આ જીવનું જ્ઞાન ક્યાંય બહાર જતું જ નથી. ખ્યાલ આવે ને? પછી અહીંયા ઢોલ નગારા વગાડો કે એને પગમાં વિછી કરડતો હોય, ચલો શિયાળની કરડતી હોય, જે કરડતો હોય કરડવા તો શું ફરક પડે? કેમ કે જીવ ક્યાં છે? એ તો પોતાના આત્મામાં લીન છે. આને સાચું સુખ કહેવાય. આપણને શું લાગે? અરે સુકુમાર મુનિરાજ ઘોર ઉત્સર્ગ સહન કર્યો, 3 દિવસ સુધી શિયાળનીએ પગ ખાધો, કેટલું દુઃખ થયું હશે? જરાય નહી. જો દુઃખ થયું હોત તો ત્યાંથી હટીને ગયા છે ને ત્યાં? એમને જરાય દુઃખ ન થયું. બોલો પાંડવ મુનિરાજ, ભલે ઝગ ઝગતા ઘરેણા પહેરાવ્યા, ગોલ્ડન હોટ ઘરેણા પહેરાવ્યા, પહેરાવતાની સાથે જ આ બોડી તો બર્ન થઈ જાય ને. વેન યુ પુટ એનીથિંગ ગોલ્ડન હોટ, આમ ઇમેજિન કરો, રેડ હોટ આયર્ન રોડ આમ તમને ટચ કરે તો સ્કિન તો ઇમિડિયટલી બર્ન થઈ જાય. તો ઘરેણા પહેરાવતા જ આખું બોડી બર્ન થવા લાગ્યું, જીવતા બાળી નાખે કોઈને. 5 પાંડવોને બોલો કેટલું દુઃખ થયું હશે? જરાય નહીં. કેમ કે જો જરાય દુઃખ થયું હોત તો 5 માંથી 3 મોક્ષ કેવી રીતના જાત? ખ્યાલ આવે છે ને? આને સાચું સુખ કહેવાય. આપણી નજર ક્યાંથી જાય છે? આપણી નજર બહારથી જુએ છે વસ્તુને, કે જો શરીરમાં આમ થયું, શરીરમાં તેમ થયું. પણ અંદર આત્માથી વિચાર કરો તો મુનિરાજને ખબર પણ નથી પડતી. કેમ કે જો ખબર પણ પડે એનો મતલબ કે જ્ઞાન બહાર આવ્યું. જો થોડું એક્ઝાજરેટ કરું છું અત્યારના, કેમ કે આમ તો 6-7 ગુણસ્થાનમાં ઝૂલતા હોય, કર્ણાનિયોગની અપેક્ષાએ તમે જુઓ છઠ્ઠામાં આવે તો ખબર પડે, કેમ કે હવે ઉપયોગ બહાર આવે, પાછો સાતમામાં લગાવે છે. તો અત્યારે તો આપણે ભાવની પ્રધાનતા બતાવી છે ને, એટલે એ મુનિરાજને સાતમા ગુણસ્થાનમાં આત્મામાં એવા ડૂબેલા છે કે એમને ત્યારે તો બહારની વસ્તુનો ખ્યાલ જ નથી, ખ્યાલ જ નથી. સંસારી જીવની શું પરિસ્થિતિ છે કે નિરંતર બહારમાં પેલા સાતા વેદનીય કર્મના નિમિત્તે સંયોગ ગોતે છે, અને બીજું અંદરમાં એ સાતા પરિણામને ગોતે છે, એવા શુભ પરિણામને ગોતે છે. સંસારી જીવ બે વસ્તુમાં લીન રહે છે, બહારના સંયોગ અને પર પદાર્થ વિશેના પરિણામ. એટલે એની દ્રષ્ટિ કેવી છે, આખી બહિર્મુખ છે. અને જ્ઞાની ધર્માત્માઓ કેવા છે, ભગવાન કેવા છે, એની દ્રષ્ટિ આખી અંતર્મુખ છે. ખ્યાલ આવે, આખું જ્ઞાન ક્યાં છે કે પોતાના આત્મા તરફ છે. આ ડાયરેક્શન ચેન્જ કરવી ઇઝ નોટ ઇમિડિયેટ પ્રોસેસ. ખ્યાલ આવે છે ને, કે જેવી રીતના માતાજીને સમ્યક તો થયું તો હવે ખબર પડી ગઈ ને શું કરવાનું છે, તો ભગવાન થઈ જાય છે ને તરત, પણ એમ થતું નથી. એક દિશા મળી ગઈ, હવે ચેન્જ થતા થોડો ટાઈમ લાગશે, પણ ઇવેન્ચ્યુઅલી એ પોતાનો પુરુષાર્થ પૂરો કરીને મોક્ષે જાય છે. ખ્યાલ આવે ને. જો આપણે આજે ગુણસ્થાન ક્રમની ચર્ચાની શરૂઆત કરી, એક ગુણસ્થાન ક્રમની ચર્ચાની શરૂઆત કરવા પહેલા સૌથી પહેલા કયો જીવ દુઃખી છે અને કયો સુખી છે એને એસ્ટાબ્લિશ કરે છે. ખ્યાલ આવે ને. જો આપણે આખી લાડર જોવી હોય તો પહેલા લેફ્ટ શું છે ને રાઈટ શું છે તો સમજવું પડે છે ને. એટલે અત્યારના લેફ્ટ ને સમજાવે છે, પછી રાઈટ ને સમજાવશે. આગળના ક્વેશ્ચન્સમાં મોક્ષ નું સ્વરૂપ શું છે એ પણ હજી આવશે આપણને, એટલે રાઈટ ને સમજાવશે. પછી કહેશે જો હવે આ બે એસ્ટાબ્લિશ કર્યા ને, હવે આની વચ્ચે 14 ભેદ પડે છે જેને ગુણસ્થાન ક્રમ કહેવાય. ખ્યાલ આવે છે કઈ રીતે ચર્ચા ચાલે છે. તો જો આપણે તેની ચર્ચા કરી આજે કે સંસારી જીવ કોને કહેવાય અને એને સુખની પ્રાપ્તિ કેમ નથી થતી. હવે આપણે બધાને આ સંસારીની કેટેગરીમાં મૂકજો, અને આજે જે ચર્ચા થઈ એનો ખૂબ વિચાર કરજો કે આપણને સુખ ક્યાં લાગે છે અને પરમનન્ટ છે કે નહીં. જો પરમનન્ટ નથી તો એવી કઈ વસ્તુ છે જે પરમનન્ટ હોય જેમાં જીવને સુખની પ્રાપ્તિ થાય, આની ચર્ચા કરશું હજી વિશેષ. ચાલો દિનવાણી. હે દિનવાણી ભારતી તો જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચૈન. જાવાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દે તુમ લો. બોલો જીનવાણી માત નો જય હો.